أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સૂરા અદ્દુખાન ઉપર ચાલી રહી છે. આ સૂરા મક્કામાં નાઝિલ થયો હતો અને કુરાન મજીદનો 44th સૂરા છે, 44મો સૂરા. થોડુંક ગયા ટોકનું રિવ્યૂ આપું છું. અલ્લાહ સુબહાન વ તઆલા શરૂઆતમાં કસમ ખાય છે કુરાન મજીદની કે અમે આ કિતાબને લૈલતુલ કદરમાં નાઝિલ કર્યું કે જેથી અમે તમને ચાલુ ચેતવણી વોર્નિંગ આપતા રહીએ. અલ્લાહ સુબહાન વ તઆલા તેના બંદાઓની હિદાયત માટે આ કિતાબ નાઝિલ કરે છે કે જેના કાનૂનો ઉપર ચાલવાથી ઇન્સાન દુનિયા અને આખેરામાં કામયાબ થાય છે. દર વર્ષે આ મુબારક રાત આવે છે, માહે મુબારકે રમઝાનમાં, અને મુસલમાનો આ રાતના પોતાના ગુનાહોની માફી માંગે છે, ઇબાદતો કરે છે, અલ્લાહ પાસે કરગરીને તોબા કરતા હોય છે. આ કુરાનને લૈલતુલ કદરમાં નાઝિલ કરવામાં આવ્યું. આકાશ શુમાલી એની ટોકમાં લખે છે કે આપણે બધાને ખબર છે કે અલ્લાહએ કુરાનમાં ફરમાવ્યું છે કે લૈલતુલ કદર હજારો મહિનાઓથી બહેતર છે. બહેતરનો અર્થ ઘણું બહેતર થઈ શકે કે ઇન્ફિનિટલી બહેતર પણ થઈ શકે. આપણને એ નથી ખબર કે કેટલી ઇમ્પોર્ટન્ટ તે રાત છે. અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમાને જુઓ, એને આપણે જિંદગીમાં ઘણા મોકાઓ આપ્યા છે કે અમુક જગ્યાએ અને અમુક સમયે આપણા રિવોર્ડ્સને ઘણા જ મલ્ટીફોલ્ડ થઈ જાય છે. દાખલા તરીકે નમાઝનો દાખલો લ્યો, મક્કા કે મદીના કે કરબલામાં ઇમામ હુસૈન અલ ઇસ્લામના હરમમાં નમાઝ પડીએ તો તેનો સવાબ ઘણો જ વધી જાય છે. બીજું, ઝિલહજ, માહે રજબ, માહે શાબાન અને માહે મુબારકે રમઝાનની રાતોની ઇબાદતોનું અલ્લાહ આપણને બેશુમાર અજર આપે છે. અને એટલું જ એ મહિનાઓમાં આપણે જો સદકા અને ખેરિયાત કરીએ તો એનું પણ અજર ઘણું જ મોટું છે. આનું કારણ શું છે? અલ્લાહની અપાર હિકમા અને રહેમા થકી એ સમજે છે કે આપણે આપણી આખેરાની જિંદગી માટે ઘણું ભાતું તૈયાર કરવાનું છે. જે જે આપણે અમાલ અલ્લાહ કબૂલ કરે છે તે આપણે આપણા જ સારા માટે છે. પછી ચોથી આયામાં આપણે ચર્ચા કર્યા કે જિંદગી, મોત, રિસ્ક બધું અલ્લાહ સુબહાન વ તઆલાની હિકમામાં છુપેલું છે. નાનામાં નાનો અમલને પણ આપણે નજીવું ન સમજીએ. મોકો મળે તો આપણે જરૂર કરીએ, કારણ કે આપણી જિંદગીનો કોઈ ભરોસો નથી. પછી આપણે વર્સ 5 અને વર્સ 6માં અલ્લાહની રહેમા ઉપર ડિસ્કસ કર્યા અને તેની છેલ્લે આયતમાં આયા નંબર 6માં બે સિફતો અસમિયુ અને અલ અલીમુ તરફ નજર કર્યા. આપણી વીકનેસીસ, આપણી નબળાઈઓને પણ અલ્લાહ સમજે છે ને આપણી ભૂલોને પણ તે જુએ છે. તેનું સાંભળવું પણ કોઈ ઓર્ડિનરી સાંભળવું નથી, તે તો આપણા કલ્પની અંદરની આવાસને પણ સાંભળે છે. હવે આપણે આજના સેશન ઉપર આવીએ. આયા નંબર 7, અલ્લાહ ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, રબ્બુસ સમાવાતિ વલ અર્ધી વમા બૈનહુમા ઇન કુંતુમ મુમિનીન. તે તો આસમાન અને જમીન અને આ બેની વચ્ચે જે કંઈ છે તેનો રબ છે, જો તમે એના ઉપર ઈમાન લઈ આવો. આપણે તેના ઉપર પૂરો ભરોસો રાખીએ અને તેની મરજી સામે આપણે આપણું માથું ઝુકાવીએ. પછી વર્સ 8માં અલ્લાહ ફરમાવે છે, લા ઇલાહા ઇલ્લા હુ યુહી વ યુમીત રબ્બુકુમ વ રબ્બુ આબાઇકુમુલ અવ્વલીન. બીજો કોઈ ખુદા નથી તેના સિવાય, તે જિંદગી આપે છે અને મોત પણ આપે છે. તે તમારો રબ છે અને તમારા બાપ દાદાઓનો પણ રબ છે. અહીં 3 સિફતોનું ઝિકર થાય છે આ 2 આયતોમાં. પહેલાં તો અલ્લાહ રબ છે, તેની રુબુબિયા જે આસમાનોમાં છે અને જમીનમાં છે આ બંનેની વચ્ચે જે છે તેનો પણ તે રબ છે, તેનો પાલનહાર છે, તેનો નર્ચરર છે. બીજું છે કે તે બધી વસ્તુનો ખાલિક છે. પછી ઇન્સાન હોય, જાનવર, ઝાડ, દરિયા, સમંદર, પહાડ, દરિયાની અંદર રહેનારી મખલુક, આસમાનમાં ઉડી રહેલા પંખીઓ વગેરે વગેરે, તે બધાનો તે ખાલિક છે. અને ત્રીજું છે કે તે જિંદગી આપે છે, મરેલાને જિંદગી આપે છે અને ત્યારબાદ મોત આપે છે. યુહી વ યુમીત, આના સિવાય બીજો કોઈ ખાલિક નથી અને બીજો કોઈ માલિક નથી. હવે વર્સીસ 9-10માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે મક્કાના કાફિરો રસૂલ ખુદાની વાતોને માનવા જ તૈયાર ન હતા અને તેને ઘણું જ દુઃખ પહોંચાડતા, તેની વાતો ઉપર શક કરતા હતા. આખરે રસૂલ ખુદા એક ફેરે મક્કા છોડી અને બાજુના ગામમાં તાઈફમાં જાય છે. એને થયું કે કદાચ ત્યાંના લોકો તેની વાત ઉપર ભરોસો કરશે. ત્યાંના લોકો તો બચ્ચાઓને પથ્થરો આપતા હતા કે જ્યારે આ રસૂલ ખુદા કાંઈ બોલે તો તમે એના તરફ પથ્થરો ફેંકજો. રસૂલ ખુદા ગામની બહાર એક ઝાડની નીચે બેસે છે અને અલ્લાહ પાસે દુઆ કરે છે કે એ મારા માલિક, આ લોકો મને સમજી નથી શકતા. પછી વર્ષ 10માં ફર તકીબ યૌ મા તાતિ સમાઉ બિતુ ખાન મુબીન. એ રસૂલ, એ દિવસની વાટ જો કે જ્યારે આસમાનમાં ધુમાડો દેખાશે. અલ્લાહ રસૂલને કહે છે કે તું એ દિવસની વાટ જો છે કે જ્યારે આસમાનમાં ધુમાડો થશે. મક્કાના લોકો રસૂલને ઘણી જ તકલીફ પહોંચાડતા હતા. તેઓ દિવસે દિવસે વધારે ને વધારે જુલ્મ કરતા હતા. ત્યાં તો અલ્લાહના હુકમથી એ જમીન ઉપર એક મોટી આફત આવી. ત્યાં દુકાળ આવ્યો, ઇંગ્લિશમાં આપણે એને ફેમિન કહીએ છીએ. લોકો ભૂખથી મરતા હતા. તેઓ મરેલા કૂતરાનું ગોશ્ત ખાતા હતા. જાનવરો કે જે મરી જતા હતા તેની ચામડી કે જે લોહીમાં ડૂબેલી હતી તે પણ ખાવા માંડી ગયા. તેઓના શરીરમાં હાડકા સિવાય કંઈ ન હતું. તેઓની આંખની નજર પણ એટલી ઓછી થઈ ગઈ કે જ્યારે તેઓ ઉપર નજર કરતા હતા તો આસમાનમાં તેઓને ધુમાડો દેખાતું હતું, સ્મોક દેખાતું હતું. આખરે કુરેશ કબીલાના લીડર્સ રસૂલ ખુદા પાસે આવે છે અને માંગણી કરે છે કે તમે અલ્લાહ પાસે દુઆ કરી આપો કે અમને આ આફતથી બચાવે. રસૂલ ખુદા અલ્લાહ પાસે દુઆ કરે છે અને આ આફત હટી જાય છે. હવે લોકો રસૂલને પૂછતા હતા કે આ દુખાનનો અર્થ શું છે, તો રસૂલ એ જવાબ આપ્યો કે જ્યારે કયામતનો દિવસ આવશે તો આખા આસમાનમાં કાળો ધુમાડો ફેલાયેલો હશે. જ્યારે ઇન્સાન હકને નથી માનતો અને એની સામે જો બળવો કરે છે તો તે અંધારામાં ભટકે છે, તેના ગુનાહો તેની નજર ઉપર એક પડદો નાખી દે છે અને તે સિરાતુલ મુસ્તકીમ નથી જોઈ શકતો. બીજા પૈગંબરો જ્યારે આવ્યા તો તેઓનું મિશન હતું એ જ એરિયા માટે જ, એ એરિયાના લોકોને જ હિદાયત આપવાનું હતું. પણ રસૂલે ખુદા બિકોઝ ખાતિમુલ અંબિયા હતા તો રસૂલનું મિશન યુનિવર્સલ હતું. તો દેખીતું છે કે જ્યારે આફત આવશે તો આખી દુનિયાને એ ઘેરી વળશે. વર્સ 13માં કહે છે, અતા લહુમુ ઝિક્રા વકત જા અહુ રસૂલુન મુબીન. તે લોકોને કેવી રીતે ચેતવણી આપવામાં આવશે જ્યારે તેઓની વચ્ચે રસૂલ આવ્યા અને હકને જાહેર કર્યું. વર્સ 14માં કહે છે, સુમ્મા તવલ્લવ અન્હુ વકાલુ મુઅલ્લમુન મજનૂન. પણ એ લોકોએ તો રસૂલની સામે પીઠ ફેરવીને ચાલ્યા ગયા અને કહે છે કે આ તો મજનૂન છે, આ તો ગાંડો છે. વર્સ 15માં કહે છે, ઇન્ના કાશિફુલ અઝાબ કલીલન ઇન્નકુમ આઈદૂન. અમે જરૂર આ અઝાબને થોડુંક ઓછું કરશું પણ તમે સુધરવાના નથી, તમે પાછું એનું એ જ કરનારા છે. અલ્લાહ ઇશારો કરવા માંગતા હતા કે હમણાંની જે આફતને અમે હટાડી નાખી તો અમે થોડુંક ઓછું કર્યા છે પણ તમે નથી સુધરવાના, તમે તો પાછું એનું એ જ કરનારા છો. પછી વર્સ 16માં કહે છે, યૌમા યબ્તિશુલ બદશત કુબ્રા ઇન્ના મુન્તખિમૂન. ઓન ધ ડે અમે મોટી ધાડ પાડશું. ક્યાં દિવસે? કયામતનો દિવસ. અને અમે બધાને પકડી લેશું, તે દિવસે અમે તમારો પૂરેપૂરો બદલો લેશું. આ આયતો બતાવે છે કે જ્યારે ઇન્સાન પસ્તાવો જાહેર કરે છે તો તેને થોડોક સમય આપવામાં આવે છે પણ તે ફરી એના ખરાબ કામો તરફ વળી જાય છે અને કયામતના દિવસે તેઓને જકડી લેવામાં આવશે. હવેની જે આયતો છે, આયત નંબર 17-28 સુધી, નબી મૂસા અલૈહિસ્સલામ અને ફિરઓનનો કિસ્સો છે કે તે કેવી રીતે ફિરઓન અને તેની કોમ સાથે ફિરઓનને કેવી રીતે હિદાયત આપે છે અને બની ઇસરાઈલને કેવી રીતે બચાવે છે. આ કિસ્સો ઘણો જ લાંબો છે, આમાં તો ફક્ત નાની થોડીક જ આયતો આપવામાં આવી છે. હું તમને ટૂંકાણમાં નબી મૂસા અલૈહિસ્સલામનો કિસ્સો સંભળાવું છું અને ત્યારબાદ આ જે આયતો છે એનું હું તમને તરજમો આપીશ. નબી યાકૂબ અલૈહિસ્સલામ એના દીકરા નબી યુસુફ અલૈહિસ્સલામના કહેવાથી તેની ફેમિલી સાથે ઇજિપ્તમાં સેટલ થઈ જાય છે. બની ઇસરાઈલની કોમ જે નબી યાકૂબની કોમ હતી તે ત્યાં ઇજિપ્તમાં વધતી જ જાય છે. નબી યાકૂબ 70 વર્ષો ઇજિપ્તમાં રહે છે અને 147 વર્ષની ઉંમરે તે મરણ પામે છે. એના મોત પછી ઘણો સમય પસાર થઈ જાય છે. નબી યુસુફ અલૈહિસ્સલામ જ્યારે મરણ પામે છે તો એના પછી જે એનું રાજ હતું આ ઇજિપ્તમાં એ ઘણા રૂલર્સના હાથમાં આવે છે અને બધાને ફિરઓન કહેવામાં આવતું, બધાને એ જ ટાઇટલ આપવામાં આવ્યું. જ્યારે છેલ્લો ફિરઓન ઇજિપ્તના થ્રોન ઉપર આવ્યો અને બની ઇસરાઈલની મોટી કોમને જોયો તો તે જરાક ડિસ્ટર્બ થઈ ગયો. કે આ લોકો તેને તકલીફ આપી શકે છે, કારણ કે એટલી બધી મોટી કોમ હતી. એટલે એને બની ઇસરાઈલની સામે સખત કાયદાઓ રાખ્યા. અને આ કોમ કે જે વર્ષો થયા ઇજિપ્તમાં રહેતી હતી, તે ઘણી જ ડિસ્ટર્બ થઈ ગઈ ફિરઓનના જુલ્મથી. એક વખત ફિરઓનનો જે રોયલ એસ્ટ્રોલોજર હોય છે તેને કહે છે કે બની ઇસરાઈલમાંથી એક છોકરો તારી હુકુમતને અને તને ઉથલાવી નાખશે. ફિરઓન તો નક્કી કરે છે કે હવે પછી જેટલા છોકરાઓ બને ઇસરાઈલના કોમમાં જન્મે તે બધાને હું કતલ કરી નાખીશ. તેને થયું કે કુદરતની સામે તે સફળતા પામી શકશે. હજારો છોકરાઓને કતલ કરવામાં આવ્યા. નબી મૂસાનો જન્મ થાય છે. કુદરત નબી મૂસા અલી ઇસ્લામની માને ઇન્સ્પાયર કરે છે, ઇલહામ આપે છે કે તમે એક લાકડાના બોક્સ માં 12 કોલ ટારને ચોપડી નાખો કે જેથી તે વોટરપ્રૂફ બની જાય, અને એમાં તમે મૂસાને સુવડાવી નાખો અને નાઇલ નદીમાં નાખી દો અને ઉપરથી બોક્સને બંધ કરી નાખો. આ કિસ્સો જે માં એના બચ્ચાને કેવી રીતે પાણીમાં નાખે છે એ પણ સુરતુલ કસસમાં લખેલું છે, કુરાનની જ આયતો છે. પણ અત્યારે એટલો ટાઈમ નહીં કહી શકું કે હું તમને આ બધું સમજાવી શકું. હું ફક્ત ટૂંકાણમાં જ તમને નબી મૂસા અલ ઇસ્લામનો કિસ્સો કહું છું. નબી મૂસા અલ ઇસ્લામ ફિરઓનના મહેલમાં જ મોટા થાય છે. નોકર ચાકરની તો કોઈ કમી જ ન હતી. નબી મૂસા અલ ઇસ્લામ જવાન થઈ જાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને હિકમા અને ઇલ્મ બક્ષે છે. ઇજિપ્તમાં બે ઇન્સિડન્ટ્સ બને છે કે જ્યાં નબી મૂસા અલ ઇસ્લામ ઇન્ટરવીન કરે છે. બે કબીલા લડતા હોય છે અને એક વખત એનું જાન જોખમમાં આવી જાય છે. તો ફિરઓનના પેલેસના જે ટ્રેઝરર હોય છે તે તકૈયા કરતા હોય છે અને નબી મૂસા અલ ઇસ્લામ પર ઈમાન લાવ્યા હોય છે. તેને રિક્વેસ્ટ કરે છે કે તમે આ દેશ મૂકીને ચાલ્યા જાઓ, કારણ કે તમારી જાન હવે જોખમમાં છે. નબી મૂસા અલ ઇસ્લામ ઇજિપ્ત છોડી અને ચાલ્યા જાય છે, મદ્યાનમાં આવે છે અને ત્યાં નબી શોએબની દીકરી સાથે પરણે છે અને 10 વર્ષો સુધી નબી શોએબના જાનવરોનું ધ્યાન રાખે છે. આ એક ડીલ હોય છે નબી મૂસા અને નબી શોએબની વચ્ચે. જ્યારે નબી મૂસા અલ ઇસ્લામ પાછા જતા હતા એની ફેમિલી સાથે, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને 2 નિશાનીઓ આપે છે. એક હતું એની અસા, એની લાકડી, અને બીજું હતું કે એનો એક પામ જ્યારે એ આમ પીઠમાં નાખી અને પાછું બહાર કાઢતા તો એમાંથી એટલું નૂર ચમકતું હતું. હવે અલ્લાહનો હુકમ થાય છે કે તમે ફરી ઇજિપ્ત જાઓ અને ફિરઓન અને તેની કોમને હિદાયત આપો. નબી મૂસા અલ ઇસ્લામ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે તેના ભાઈ હારૂનની માંગણી કરે છે કે એને લઈને એ વઝીર તરીકે લઈ જાય. બંને ભાઈઓ ઇજિપ્ત તરફ રવાના થાય છે. ફિરઓનના દરબારમાં નબી મૂસા અલ ઇસ્લામ તેની નબુવત જાહેર કરે છે. ફિરઓન તેની માટે પુરાવા માંગે છે અને નબી મૂસા અલ ઇસ્લામ તેની અસાને જમીન ઉપર ફેંકે છે અને તે એક મોટો સાપ બની જાય છે. ફિરઓનના દરબારમાં લોકો ડરી જાય છે. ફિરઓન ફરી પૂછે છે કે તમારી પાસે આનાથી બીજો કોઈ મોજીસો છે? તો નબી મૂસા અલ ઇસ્લામ ફરી પોતાની હથેળીને આમ પીઠમાં નાખે છે અને બહાર કાઢે છે, તેમાંથી નૂર ચમકતું હોય છે. પણ ફિરઓન એના ઉપર ઈમાન નથી લાવતો. ફિરઓનનું જુલ્મ વધતું જ ગયું. આના પછી ઘણા ઇન્સિડન્ટ્સ થયા. અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો આખરે હુકમ થાય છે નબી મૂસા અલ ઇસ્લામને કે તમે રાતોરાત તમારી કોમને લઈને નીકળી જાઓ અને જ્યારે દરિયા પાસે પહોંચો એટલે કે રેડ સી પાસે, તો તમારી અસાને દરિયાને, દરિયાના પાણીને મારજો અને દરિયો તમને રસ્તો બનાવી નાખશે. તમે બધા ત્યાંથી પસાર થઈ જજો. ફિરઓન અને તેનું લશ્કર તમને પીછો કરશે, પણ તમે ડરી નહીં જતા. તેઓ મધ દરિયે પહોંચશે અને દરિયાનો રસ્તો બંધ થઈ જશે અને તેઓ બધા ડૂબી જશે. અને એવું જ થયું. ફિરઓન તેના લશ્કર સાથે બધા ડૂબી ગયા. હવે આ આયતો કે જે નબી મૂસા અલ ઇસ્લામનો કિસ્સો સંભળાવે છે 17-28નું, તેનો હું ફક્ત લફસી તરજુમો આપું છું. આયા નંબર 17માં અલ્લાહ કહે છે, અને ખરેખર તેની પહેલાં અમે ફિરઓનની કોમની આઝમાઈશ કરી હતી અને તેઓની પાસે એક અમારા માનવંતા રસૂલને મોકલ્યા હતા. વર્ષ 18માં નબી મૂસા કહે છે કે બની ઇસરાઈલને મારી હવાલે કરો, ખરેખર અલ્લાહ તરફથી હું તમારો એક વિશ્વાસુ રસૂલ છું. વર્ષ 19માં કહે છે નબી મૂસા, અને અલ્લાહની સામે માથું ઊંચું નહીં કરો, હું તમારી માટે ચોખ્ખી દલીલો લઈને આવ્યો છું. વર્ષ 20માં કહે છે, અને હકીકતમાં હું તમારા અને મારા પરવરદિગારની પનાહ ચાહું છું, જો તમે મને પથ્થરો ફેંકીને મારી નાખશો તો. વર્સ 21 કહે છે, અને જો તમે મારા ઉપર ઈમાન ન રાખતા હો તો તમે મને એકલો મૂકી દો, એકલો છોડી દો. વર્સ 22માં કહે છે, જ્યારે નબી મૂસાએ તેના રબ પાસે દુઆ કરી કે આ લોકો ગુનેગાર છે, તો વર્સ 23માં અલ્લાહનો હુકમ આવે છે, તો તમે રાતોરાત તમારી કોમને લઈને હવે નીકળી જાઓ, તમારો પીછો જરૂર કરવામાં આવશે. વર્સ 24માં, અને જતા જતા દરિયો શાંત થઈ જશે અને બેશક ફિરઓન અને તેનું લશ્કર આખું ડૂબી જશે. વર્સ 25માં, અને આ ફિરઓનની કોમે કેટલા બાગો, એના કેટલા ફાઉન્ટન્સ, કેટલા બધા શાંબાઓ હતા એ બધું પછવાડે છોડ્યા. વર્સ 26, અને મકાઈના ફાર્મ્સ હતા, સુંદર સુંદર જગ્યાઓ હતી. 27માં, અને તેઓની મોજ શોખની જગાઓ. વર્સ 28, આ બધું અમે એ લોકો પાસેથી લઈને બીજાઓને વારસામાં આપી દીધા. વર્સ 29માં લાગે છે, ન આસમાન કે ન જમીન તેઓ માટે રોયા, ન તેઓને મોહલત પણ આપવામાં આવી. હકીકતમાં આસમાન અને જમીન તો તે લોકોના મોત ઉપર રડે છે જેઓની જિંદગી અલ્લાહની રાહમાં પસાર થાય છે. આ લોકોએ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નાફરમાની કરી અને મોત તો તેઓની સજા હતી. ઇમામ અલી અલ ઇસ્લામ અને ઇમામ હુસૈન અલ ઇસ્લામની શહાદત પછી ગમ એટલું સિવિયર હતું કે અલ્લાહે તેની નિશાની આસમાનમાં આપી. આસમાન લાલ રંગનું થઈ ગયું અને હવામાં તૂફાન આવ્યું, જમીનને ઝલઝલો થયો. સહી મુસ્લિમમાં લખે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત જ્યારે કરબલામાં થઈ તો કરબલાના દરેક પથ્થરની નીચે ખૂન હતું. આ બતાવી આપણે છે કે આપણે જે વસ્તુઓને નજીવી સમજીએ છીએ, ડેડ સમજીએ છીએ, તે વસ્તુઓમાં પણ અલ્લાહએ લાગણીઓ નાખી છે, ઇમોશન્સ રાખ્યા છે. સૂરતુલ યાસીનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, અલ યૌમા નખ્તિનુ અલા અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ વ તશહદુ અરજુલુહુમ બિમા કાનુ યક્સિબૂન. આપણા મોઢા ઉપર જ્યારે કયામતના દિવસે લોકો બહાના કાઢશે, એક્સક્યુઝિસ કરશે, તો આપણા મોઢા ઉપર સીલ નાખવામાં આવશે, મોઢાઓને બંધ કરી નાખવામાં આવશે અને આપણા હાથ અને આપણા પગ આપણા બારામાં બોલશે. હવે પછીની આયતો હું આવતા લેક્ચરમાં ચાલુ રાખીશ. હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક બાઈ એને આ સ્ટોરી કરે છે અને ઇટ ઇઝ અ ટ્રુ સ્ટોરી કે એ બાઈ એના હસબન્ડ અને એના ત્રણ છોકરા હોય છે. બે છોકરા એના 14 વર્ષનો અને 16 વર્ષના અને એક નાનો દીકરો હોય છે 3 વર્ષનો. આ બાઈ એક કોલેજમાં ભણતી હોય છે અને એનું સબ્જેક્ટ હતું સોશિયોલોજી. એનું કોલેજનું ભણતર લગભગ પૂરું થઈ ગયું હતું અને છેલ્લું જ્યારે સબ્જેક્ટ હતું ત્યારે એ લોકોના પ્રોફેસરે, જે બાઈ હતી, એ લોકો બધાને એસાઇનમેન્ટ આપે છે કે હવે તમે હોલિડેઝમાં જાઓ છો અને જ્યારે તમે પાછા આવો તો તમે આ એસાઇનમેન્ટ લખીને આવજો. ને એસાઇનમેન્ટ શું હતું કે તમે એક દિવસે 3 માણસોની સામે સ્માઇલ કરો અને જ્યારે તમે સ્માઇલ કરો તો એનું તમને રિટર્ન શું મળે છે એના બારામાં તમે લખો. બધાને લાગ્યું કે આ તો બહુ ઇઝી એસાઇનમેન્ટ છે. હવે આ બાઈ પણ ત્યાંથી નીકળી કોલેજમાંથી અને એ લોકો હંમેશા સન્ડેના એના દીકરો જે 3 વર્ષનો હોય છે એને એક ટ્રીટ આપવા માટે એને મેકડોનલ્ડ્સમાં લઈ જાય અને બ્રેકફાસ્ટ એ લોકો એની સાથે બેસતા હતા. આ એક એ લોકોની સિસ્ટમ હતી આ નાના છોકરાને ટાઈમ આપવા માટે. તો એ લોકો મેકડોનલ્ડ્સમાં જાય છે. લગભગ સવારના કંઈક 9:30 થયા હોય છે. ઠંડીની મોસમ હોય છે. લોકો અંદર દાખલ થઈ જાય છે અને ત્રણેય જણા, આ બાઈ, એનો હસબન્ડ અને એનો દીકરો, એ લોકો કાઉન્ટર ઉપર ઊભા હોય છે અને એક ક્યુ હોય છે. તો એ લોકો લાઇનમાં ઊભા હોય છે. જ્યારે એ લોકોનો ટર્ન આવે છે તો એની બાજુમાં એક બીજી લાઇન થઈ હોય છે અને સડનલી આ બાઈ જુએ છે કે બધા લાઇનમાંથી નીકળી ગયા. એની પછવાડે પણ જેટલા માણસો હતા એ પણ બધા લાઇનમાંથી નીકળી ગયા. તો એ વિચાર કરે છે કે કેમ બધા ક્યાં ભાગી ગયા. તો બાજુની લાઇનમાં એ જોઈ છે કે બે ગરીબ માણસો હોય છે. એક જરાક ટૂંકો હોય છે અને એક જરાક લાંબો હોય છે. આ બે લોકો અંદર દાખલ થાય છે અને એ લોકોના કપડાં અને એ લોકોમાંથી એટલી ખરાબ વાસ આવતી હોય છે કે જાણે ઘણા દિવસો સુધી એ લોકો નાયા પણ ન હતા. કપડાં એ લોકોના ડર્ટી હતા પણ એમાંથી જે સ્મેલ આવતી હતી તો બધા લોકો પોતપોતાના ટેબલ ઉપર બેસી ગયા, કોઈ લાઇનમાં ન ઊભું. એનો હસબન્ડ અને એનો દીકરો પણ એક ટેબલ ગોતીને બેસી ગયા. હવે આ બાઈ હતી એ ઊભી રહે ત્યાં જ એની લાઇનમાં, કેમકે એ ઓર્ડર માટે ઊભી હતી. અને બાજુમાં જે જે માણસ હતો જરાક શોર્ટ હતો, એની આંખ બ્લુ રંગની હતી. તો એની સામે એ સ્માઇલ કરે છે. હવે આ જે માણસ હોય છે એ એના હાથનો ખિસ્સામાં હોય છે, એ છે ને અંદર ગોતતો હોય છે કે એના ખિસ્સામાં કેટલી પેની બાકી છે તો એને એ કાંઈક લઈ શકે. કારણ કે ઠંડી હતી અને એ લોકોને અહીંયા હીટર બળતું હતું મેકડોનલ્ડ્સમાં, તો એ લોકોને એમ થયું કાંઈક લઈને ટેબલ ઉપર બેસી શકે તો એ લોકો ઠંડીથી બચી શકે. ત્યાં તો એનો ટર્ન આવે છે અને એ ખિસ્સામાં ઓલા કોઈન્સ ગણતો હોય છે. તો ઓલી જે કાઉન્ટરની પછવાડે જે બાઈ હોય છે ને પૂછે છે કે તને શું ખપે છે. તો એ કે મારી પાસે કોફી અમે પી શકીએ એટલા જ પૈસા છે. તો એ બાઈ એને કોફી આપે છે. હવે આ બાઈ છે જ્યાં ત્યાં ઊભી હોય છે એ લોકોનું બ્રેકફાસ્ટ લઈ અને એના ટેબલ ઉપર રાખી આવે છે, એના હસબન્ડનું, એનું અને પોતાનું. પણ એ તરત જ પાછી કાઉન્ટર પાસે આવે છે અને કહે છે ઓલી બાઈને, જે ઓર્ડર્સ લેતી હોય છે, કે મને બીજા બે બ્રેકફાસ્ટ આપ. અને એ બે બ્રેકફાસ્ટ લઈ અને આ લોકો જ્યાં ટેબલ ઉપર બેઠા હોય છે ને ત્યાં એ ટેબલ ઉપર રાખી આવે છે. અને ફરી જે માણસ હોય છે ઓલો બ્લુ આઈડ હોય છે, જરાક શોર્ટ હોય છે. પણ મોટો જે માણસ હોય છે એનું મગજ એમ લાગ્યું કે જરાક મેન્ટલી ડિસ્ટર્બ્ડ હતો. તો આ માણસને હાથ આપે છે, એની સાથે થોડીક 5 મિનિટ બેસે છે, તો એ માણસ એટલો ખુશ થઈ જાય છે એને જોઈને, ને એને થેન્ક યુ કહે છે અને બિગ સ્માઈલ આપે છે એને. હવે આ બાઈ ત્યાંથી ઉઠી અને જ્યારે એના ટેબલ પાસે આવે છે તો જોઈ છે તો આખી મેકડોનલ્ડ્સમાં જેટલા લોકો આવ્યા હોય છે, સન્ડે હતું તો ઘણા માણસો આવ્યા હતા, બધાની નજર એ બાઈ ઉપર પડી અને એ બધાને ઊભી રહીને બધાની સામે સ્માઈલ કરે છે અને લોકો પણ બધા એની સામે સ્માઈલ કરે છે. અને જ્યારે એ ટેબલ ઉપર આવે છે તો એનો હસબન્ડ એનો હાથ પકડી લે છે અને એ કહે છે કે જો આ જે તારું ગ્રેસ હતું ને, એ અલ્લાહે તને આ તૌફીક આપી કે તું આ લોકોને ખુશ કરી શકી. બસ એ લોકો તો બ્રેકફાસ્ટ ખાઈને ગયા અને આ બાઈ આ આખું એકાઉન્ટ એનું એસાઇનમેન્ટ લખી કે હું 3 સ્માઈલ તો ક્યાં, કેટલાને હું સ્માઈલ આપી. અને પછી જ્યારે એ લોકોનો દિવસ આવ્યો એસાઇનમેન્ટ સબમિટ કરવાનો, તે દિવસે એની જે ટ્યુટર હતી પ્રોફેસર, એ એનું વાંચે છે અને પછી એને કહે છે કે હું આ બધા સાથે શેર કરી શકું છું. તો એ બાઈ એને હા પાડે છે કે ખુશીની સાથ. તો આ બાઈ લખે છે કે લુક, અમે છે ને કાંઈ બહુ જ ચર્ચમાં જવાવાળા કે આખો દિવસ અમે કાંઈ એવું કાંઈ કામ નથી કરતા કે આપણે એમ લાગે કે આપણે એટલા રિલિજિયસ છે, પણ જ્યારે આવા માણસોને હું જોઉં છું ને, એ બાઈ લખે છે, તો મને એમ થાય છે કે આજે એ લોકો ગરીબ છે તો આપણી આ આખી હ્યુમેનિટી આપણી બધાની ફરજ થઈ જાય છે કે આપણે આ લોકોને મદદ કરીએ બસ, અને એક જાતનું હોપ આપીએ. ઇન્શાલ્લાહ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને તૌફીક આપે કે આપણે પણ આ ઇન્સાનિયત માટે મદદ કરી. ઘણા પ્રોજેક્ટ્સ હમણાં છે, ઘણી ઘણી એવા ખુલ્યા છે કે જ્યાં માણસો જાય છે અને લોકોને મદદ કરે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધાના આ કામને કબૂલ કરે. આખિરમાં પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના ખિદમતગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.